भव संभव बीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तपह क्रियाफलम सहजानंद गुरुम भजे सदा। सर्वावतारी परब्रह्म पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण महाप्रभु तथा सर्व कोईना गुरु एवं आचार्य महाराज श्री तथा अमारा गुरु तथा कोठारी स्वामी तथा अन्य संतो वालारी भक्त નવા વર્ષ નવો દિવસ છે, નવા વર્ષનો પહેલો દિવસ અને આ બોણી કહેવાય શરૂઆત થઈ છે, એટલે તમે બધા રાજી રહેજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે જે કાંઈ વાત થાય અને હંમેશને માટે સત્ય જ થાય, વાસ્તવિક રીતે થાય, ઉપરથી નહીં, ઉપરલા છટકે હરિવર રીજે નહીં, એટલે જે કાંઈ ખરેખર વાસ્તવિક વસ્તુ છે એ સત્ય છે અને એ જ ટકે છે, ઉપરનો આટાટોપ રહેતો નથી। તો પ્રથમ તો એમ થાય છે કે સ્વામી ઘણી વાત કરી અને બધી કથા સાંભળતા હોય ને ત્યારે તો પાવર ચડી જાય, એમાં ગુરુ કથાઓ કરતા હોય ને ત્યારે તો એવો પાવર ચડી જાય ને કે હમાય નહીં, કે ત્રિલોકીનો ફૂલ્યો એમ કહે છે બ્રહ્માનંદ સ્વામી, ફૂલાઈ જવાય, ફૂલાય તો જવાય પણ અક્ષરધામ જેમ કેમ ફૂલીને કે એનું કોઈ માપ આવે, હજ વગીનું હજ નથી એની, એમ ફૂલાઈ જવાય પણ પાછા અહીંયા આવીને ત્યારે પાસે ઢીલા પડી જવાય એવું થાય। ખરેખર આપણે જે શિબિર થાય છે એને કરીને અનંત જીવાત્માઓના કલ્યાણ થાય એટલા માટે અહીંયા સિદ્ધાંતોની આજ્ઞાઓની ઉપાસનાઓની વાતો થાય છે અને ભગવાનનું સ્વરૂપ એ બહુ મહત્વનું છે અને ભગવાનની જ્યાં સુધી પહેચાન ઓળખાણ ન થાય ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ પણ ન થાય। કલ્યાણ કરનારા એક ભગવાન જ છે અને ભગવાન વિના કોઈ કલ્યાણ કરનારું નથી, તો આ જીવ અનાદિનો છે હે પણ ક્યારે એને ભગવાનની ઓળખાણ થાય નથી। હમણાં સ્વામી કીધું તું મનુષ્ય દેહની દુર્લભતા, મનુષ્ય પણ આપણે અનંત ફેરું મનુષ્ય દેહમાં આવ્યા છીએ, આપણો જીવ અનાદિનો છે ને, ભગવાન આ રીતનો છે, કેદું નો જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ આ પાંચ ભેદ વેદ શાસ્ત્રો પુરાણો આદિકનો જો મેં સાર કાઢો તો પાંચ ભેદ અનાદિના છે, જીવ એ પહેલેથી જીવ છે જ, ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, જીવ કોઈ દી ભગવાન થતો નથી અને ભગવાન કોઈ દી જીવરૂપે થતા નથી, ભગવાન અનાદિના છે। અનાદિનું કાંઈ માફ કરું કે કેટલા સમય પહેલાંના છે, એમ છે અને છે જ, એમ જીવ પણ પહેલેથી છે જ, જેદુના ભગવાન એનો કોઈ આદિ સમય આવતો જ નથી, એમ તે દિવસનો જીવ છે પણ ક્યારેય ભગવાનને માર્ગે આવ્યો નથી અને આપણે અક્ષરધામના મુક્ત તો હતા જ નહીં અને મુક્ત હોય તો અહીંયા આવી નહીં પાછા અને આવે ભાઈ, પણ સ્વતંત્ર થકા આવે ભગવાનને હારે આવે અથવા ભગવાન મોકલે, પણ આપણે તો એવું કંઈ હતા નહીં, તો જન્મ મરણમાં ભટકીએ નહીં। તો જીવાત્મા અનાદિકાળનો છે, જન્મ મરણ લેતો 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 ભટકતો અત્યારે વળી આપણે વળી મનુષ્ય દેહમાં આવ્યા। નિષ્કુળાનંદ સ્વામી હૃદય પ્રકાશમાં એવું લખ્યું કે આ જીવાત્મા છે ને એ અનંત ડિગ્રી બધી લઈ આવ્યો, આ જીવ બધું થઈ આવ્યો, અનંત ફરો કૂચરા કાગડા ગધેડા મીંદડા જીવ જંતુ પશુ પક્ષી ઝાડ પાડ બધું થઈ આવ્યો અને મોટો ચક્રવર્તી રાજા છો ને અબજોપતિ છો ને કરોડોપતિ, પણ એક એક ફેરું નહીં અનંત ફેરું થયો, હે ઇન્દ્ર પણ અનંત ફેરું થયો, બ્રહ્મા પણ થઈ આવ્યો, વિરાટ પુરુષ પણ થઈ આવ્યો, બધી ડિગ્રી લઈ આવ્યો પણ કોઈ દી ભગવાનનો ભક્ત થયો નથી, કોઈ દી ભગવાન પુરુષોત્તમની ઓળખાણ નથી। અને વેદશાસ્ત્ર આદિક શાસ્ત્રો તમે જુઓ તો કલ્યાણ તો એક પુરુષોત્તમ વતે છે અને એ ભગવાન પાસે એક જ છે, ઘણા બધા ભગવાન તો છે નહીં મહારાજ, કે ઘણા બધા ભગવાન હોય તો પાછા લડાઈ થાય, અહીંયા કેમ આપણે બાધી અંદરો અંદર, એમ ભગવાને બાંધે, એક કે વરસાદ વરસાવો ને બીજો કે નહીં, અંત્યના છેલ્લું વચનામાં કીધું ને મહારાજે, એક ભગવાન કે વરસાદ વરસાવો, એક કે એની કાળ પાડો, એક કે મનુષ્યના ધર્મ પશુમાં કરવા, બીજા કે નહીં પશુના ધર્મ બીજામાં કરવા, એટલે એવું થતું નથી। આ દુનિયા જે સૃષ્ટિ છે એનું જે કાંઈ જે કાર્ય થાય છે ને અદલ પ્રમાણ હાલે છે, સૂર્ય ઉગે છે આથમે છે, એના સમયે સમયે થાય, રાત થાય દિવસ થાય, ચોમાસું શિયાળો આદિ જે વસ્તુ થાય છે એ એમની અદલ પ્રમાણે ચાલે છે, એટલે આ દુનિયાનો કરતા, જો કે આપણે ગુજરાતની અંદર જઈને માને આ બધા આપણે, એટલે ધન્ય ભાગી છે. બાકી દુનિયામાં જ કોઈ માનતું જ નથી કે ભગવાન તત્વ છે, હું આ દુનિયાનો કરતા કોઈ છે નહીં, અને કરતા છે તો ખબર નથી કેવા છે. એટલે આપણે તો બીજમાં જ વવાણો હું કે ભગવાન, આસ્તિકપણું કે આ દુનિયાનો કરતા એ ભગવાન છે. તો એ ભગવાન જો આપણે નાના હતા ત્યારથી આપણને પેલું થાય છે ને, મને કહો ને ઈશ્વર કેવાય છે, ભણતા ત્યારે કવિતા આવતી, ક્યાં કેવા હશે ને, ક્યાં રહેતા હશે ને, કેવા, એ બધું સંકલ્પ થયા કરતા પણ ખબર પડતી નહોતી. એટલે એ ભગવાન તત્વ છે ને એનું વર્ણન પુરુષોત્તમ નારાયણે શાસ્ત્રોમાં બધું કરેલું છે, પણ કોઈ સમજીએ કે કોઈ ન સમજે. મનુષ્ય દેહની દુર્લભતા આવી હતી, સ્વામી કીધું હતું ને મનુષ્ય મોંઘો મનુષ્યનો દેહ, તો મનુષ્યના દેહ કરીને જ ભગવાનની ઓળખાણ થાય, પણ એ વિના થાય નહીં. તો મનુષ્યનો દેહ કેટલો દુર્લભ છે, તો કે આખું બ્રહ્માંડ છે ને, આપણે જે પૃથ્વી પર બેઠા છીએ ને, એ પૃથ્વી છે, 14 લોકનું બ્રહ્માંડ છે. એ આખું બ્રહ્માંડ ઉત્પન્ન થાય ને પાછું નાશ પામી જાય, પાછું ઉત્પન્ન થાય ને બીજી ફેરું પાછું નાશ પામી જાય. એવું 3.5 કરોડ ફેરું થાય, કેટલી ફેરું, 3.5 કરોડ ફેરું થાય, ત્યારે મનુષ્યનો દેહ એક જ ફેરું મળે. જો કેટલી ફેરું, એક જ ફેરું મળે. પાછું બ્રહ્માંડ એટલે શું, તે વળી પાછું શંખ વળું, એટલે આ મારો બેઝ, સમજ્યા. આ ભગવાનની મોટેપ ખરેખર સમજવી હોય તો આપણા વિચાર પહેલા કરવો જોઈએ, શું કે હું કોણ છું, આ દુનિયાનો કરતા કોણ છે, આ દુનિયા શું તદ વસ્તુ છે, અને દુનિયા સૃષ્ટિ ભગવાને શા માટે બનાવી, અને એ પુરુષોત્તમ નારાયણ કોણ છે, અને એને કેમ પામી જવાય, એ બધું કરજો, વિચારવું પડશે ને. તો પ્રથમ વિચાર કરવો પડશે કે આ બધાનું સ્વરૂપ જાણી રાખવું પડે. મહારાજે વચનામાં કીધું એમ, 24 તત્વમાંથી મૂકા જેના લક્ષણો જાણે તો મુકાઈ જવાય, એમાંથી મુકાય અને ભગવાનને પામી જવાય. તો પ્રથમ તો ભગવાનનું જ્ઞાન એ બહુ મહત્વનું છે, અને આપણે વચનામૃતને પાના પાના તમે ખોલો ત્યારે કોઈ પણ એનું એન્ડ જોશો ને તો એમ આવશે, શું, કામ ક્રોધાદિક ટાળવા, તો કે ભગવાનનો મહિમા સમજાય તો ટળે, શ્રદ્ધા જાગે તો કેમ, તો કે ભગવાનનો મહિમા સમજાય, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તો કેમ, તો કે ભગવાનનો મહિમા સમજાય. કોઈ પણ વાત તમે વાત કાઢશો તો એમાં અંતે એમ આવશે કે ભગવાનનો મહિમા સમજાય. તો મહિમાની વાતો ઘણી આપણે સાંભળી, પણ એ મહિમા કેમ સમજવો, એ મહિમા એટલે મોટે ભગવાનની એ સમજવી પડે ને. તો એના માટે બેઝ આપણે હું છે ને દર વખતે, અને હરિભક્તોએ ઘણા કીધું કે એ બ્રહ્માંડોનો, અને સંતો કહે ને કે બ્રહ્માંડો ઉડાડો, કે આપણી કંઈ સોળી તો નાખવાના નથી, અને એવું કંઈ કરવાનું નથી કે તોડવાના નથી. કુદરતનો જે નિયમ છે ને એમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર કરાય નહીં, અને આપણે ક્યાં એવા સમર્થ. એટલે આપણો મનુષ્યનો દેહ દુર્લભ છે, અને આ વખતે જો આપણે સંકલ્પ કરીએ ને તો આપણે મુક્ત પદવીને પામી જઈ. હે, મુક્ત પદવી એટલે ભગવાન પછીનું સ્થાન મુક્તનું છે, બીજું સ્થાન છે ભગવાન પછીનું. ઊંચામાં ઊંચી ડિગ્રી જીવાત્માને માટે કોઈ હોય તો એ મુક્તની પદવી છે. તો આ જીવાત્મા અનંત ફેરું જીવજંતુમાં, પશુ પક્ષીમાં, વાયરસમાં, બેક્ટેરિયામાં, ભૂંડમાં બધે ફેર્યો, તો એમાંથી મુક્ત થઈ અને અક્ષરધામના મુક્ત થવાનું છે. તો એ અક્ષરધામ શું છે, ભગવાન શું છે, તો મહારાજે વચનાર્થમાં કીધું કે ભગવાન છે એ અનંત અપાર છે, અને એનું ધામ છે એ અનંત અપાર છે. એને વિશે પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે, અને અનંત કોટી મુક્તો એ પુરુષોત્તમ નારાયણના સાધર્મપણાને પામેલા છે. એમાં વેદમાં એ બધું લખ્યું કે મમ સાધર્મ માંગતા સામ્યુ પેતી, આવું બધું લખેલું છે. તો એ ભગવાનના મુક્તો ભગવાનના સાધર્મપણાને પામી જાય, અને ખરેખર ભગવાનના ભક્તન જો આ ઉપાસનાની વાતો થાય છે ને, એ ઉપાસનાનું ફળ શું વિચાર કર્યો, આ ઉપાસના સમજ્યા કે હાલો સ્વામિનારાયણ ભગવાન સર્વથી પર છે, સર્વ અવતારના અવતારી છે, એ ઉપાસના સમજવાથી આપણને શું મળે છે, આપણે જોઈતું નથી કાંઈ, હે, પણ એ ભગવાનના સાધર્મપણાને જીવ પામી જાય. ભગવાન કોઈ દિવસ જીવ નથી થતો, પણ ભગવાનના તમામ ગુણ ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય ભગવાન જીવાત્માને આપી દે છે. મહારાજે મધ્યના 66માં વચનામાં કીધું, 67માં કીધું, લોય અને 17માં ઘણા બધા વચનામાં કે ભગવાન ગુણાતીતાની સ્વામી વાતો આપણે આવે છે ને, એમાં આવે છે ભગવાનનો ભક્ત ભગવાનને જેવા જાણે ને એવો થાય, કેવા, ભગવાનને જેવા જાણે એવો થતો જાય. તો આ સૃષ્ટિનું કાર્ય ઇથી પર જે અક્ષરધામ અક્ષરધામને વિશે પુરુષોત્તમનારાયણ જે રહેલા છે, એ પુરુષોત્તમના મુક્તો અનાદિકાળના છે. ક્યારના છે? અનાદિના છે. જેદુના ભગવાન તેદુના મુક્તો છે. તો એ મુક્તો જેવા ભગવાનને જાણતા જાય એવા મોટા થતા જાય છે. આપણે અત્યારે કેવા ભગવાનને જાણ્યા? તો પ્રથમ આ સૃષ્ટિનું જ્યારે કાર્ય કોઈ હતું નહીં, સુષુપ્તિમાં બધું પડ્યું હતું. હં, ભગવાનનું અનંત પર એવું અક્ષરધામ છે. વેદ શાસ્ત્રો પુરાણો ઇતિહાસો એમાં બધે લખ્યું છે કે સર્વથી પર એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ને દિવ્ય દેવો નારાયણ છે. એકોવે નારાયણ, નારાયણ આસિત, આદિક બધું નારાયણ વિદ્મહે, એ બધા વેદ ઉપનિષદોના શબ્દો છે. તો સર્વથી પર પાસે કેવા પુરુષોત્તમ નારાયણ છે કે દિવ્ય દેહવાળા છે, નિરાકાર નથી, સાકાર મૂર્તિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એના ફરતા અનંત કોટી મુક્તોને જોઈ રહ્યા છે. હવે ત્યાં કોઈ માયાનું કાર્ય હતું નહીં. પછી અનંત કોટી મુક્તો કેવું સુખ ભોગવા હતા? હાલો વિચાર કરો. આપણે અત્યારે આ દુનિયાનો પ્રલય કરી નાખો જ્ઞાને કરીને, આ દુનિયા આપણા માટે છે નહીં. સર્વથી પર જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું શાસ્ત્રોમાં વર્ણન કરેલ છે, એ દિવ્ય દેહવાળા દિવ્ય શરીરવાળા પુરુષોત્તમને ઉપનિષદમાં કર્યું ને કે ઋષિ મુનિઓએ ધ્યાન કર્યું. ધ્યાન કર્યું તો એમને શું દેખાણું? તો કે દિવ્ય દેવો એકો નારાયણ, દિવ્ય દેવ દિવ્ય શરીરવાળા એક પુરુષોત્તમને દીઠા. અનંત, પહેલાં તો પ્રથમ તો અનંત પુરુષોને દીઠા, અને એના મધ્ય એક પુરુષ હતો. એ કેવો હતો? તો કે સુવર્ણ એવ, આ પણખાત સુવર્ણ એવ, એનું નખ શિખા એ દિવ્ય દેહ દિવ્ય પુરુષ હતો, અને એ સર્વના સ્વામી હતા. એટલે એ પુરુષોત્તમ નારાયણ છે, એ વિરાજમાન છે. અનંત કોટી મુક્ત એના ધ્યાન કર્યા કરે, જોયા કરે છે. તો એની દ્રષ્ટિએ માયા કોઈ કાર્ય, માયાનું કાર્ય હતું નહીં. પછી જેવા ભગવાનને જાણે એવા એ થતા જાય. માનો કે એને માયાનું કાર્ય એના પાસે આપણે ધારીએ તો એક અણુ જેટલા વિસ્તારમાં હતું. કેટલામાં? રજવૂડતી હોય અણુ, એ અણુ જેટલામાં માયા હતી. બાકી કે બધું અનંત અપાર શું હતું? અક્ષરધામ. અત્યારે આપણે ધારો કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ, અને આ પુરુષોત્તમનારે સ્વયં સાક્ષાત અક્ષરધામમાં જે વિરાજમાન છે એ જ પ્રગટ પ્રમાણ છે. અને અનંત અપાર જે કાંઈ છે અક્ષરધામ છે, આની નીચેનું કાર્ય બધું પ્રલય કરી નાખો. આખો બ્રહ્માંડો લોક ભોગ અહીંથી આ મંડપની બહારનું બધું પ્રલય કરી નાખો. એક પુરુષોત્તમનારે વિરાજમાન છે, અનંત કોટી મુક્તો છે, માયા કાંઈ છે નહીં. અણુ જેટલા ઉડતા વિભાગમાં માયા ઉડે છે, અને એ ઉડતી ઉડતી જે મળમૂત્રની ગટર હોય એમાં જતી રહ્યું અણુ. એટલે એમાં બધું માયા હકે લાગી સૃષ્ટિનું કાર્ય, એમાં સુષુપ્તિમાં જીવ પીડ્યા છે. એટલે પુરુષોત્તમ નારાયણ જે વિરાજમાન છે એની અંદર સુખ માત્ર એ ભગવાનમાં છે, અને એ મુક્તો ભોગવે છે. હવે એ મુક્તો કેવા છે? તો કે ભગવાનને જેવા જાણે એવા થતા જાય. એટલે અત્યારે કેવા ભગવાનને આપણે જાણ્યા? કે માયાનું કાર્ય કાંઈ છે નહીં. અક્ષરધામને વિશે ભગવાન છે. તો મહારાજ વચનામૃતમાં કહે કે અક્ષરધામને પણ અમારા રોમના કોટીના ભાગમાં લીન કરી દઈશ. કોને? જે અક્ષરધામ છે એની હજ નથી. તમે ગમે એટલું અક્ષરધામ ધારો અને એને તમે અણુમાં લીન કરી દો કે હાલો અવડું અક્ષરધામ છે, એને બોર્ડર માંડી દો, પછી એને ટ્રાન્સગ્રેસ કરીને એને ઉપરથી જોવો તો પછી કાંઈક તો હોય ને. અવકાશરૂપ આકાશ, અવકાશરૂપ સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એની બોર્ડર તો કાંઈક છે નહીં. પણ ધારો કે આપણે જેવડું ધાર્યું એવડું અક્ષરધામને અણુમાં લીન કરી દો, પછી એને પાર પાછા જોવો તો પાછું કાંઈક તો હોય. તો જે કાંઈ છે એ પાછું અક્ષર છે. હે, તો પાછું અનંત અપાર આવશે, એને પાછું ગમે એટલું અનંત ગણું કરીને પાછું અણુમાં લીન કરી દો તો પાછું એની પાર કાંઈક હોય. તો એ સતત એને મોટે ધારતા જાઓ, પણ એની હજ નથી આવતી. સત્તા પણ એવું અનંત અપાર અક્ષરધામ છે, સત્તા એ પાછો મહારાજ કેવા છે? જો દુનિયાની અંદર સંપ્રદાય ઘણા, પણ સાકાર પુરુષોત્તમની નિષ્ઠા નહીં. કારણ કે સાકાર કઠણમાં કઠણ હોય ને તો સાકાર સમજવું. ભગવાન ભગવાનનું સ્વરૂપ સાકાર છે. એટલે મહારાજ કીધું સતાનંદ સ્વામી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. સાકાર પુરુષોત્તમ નારાયણ સાકાર છે, એ જે હા પડવીની બહુ કઠણ છે. કારણ કે સાકાર હોય એનું કોઈ લિમિટ હોય ને. હાલો કોઈ વ્યક્તિ હોય એનું માપ આવી જાય, શું કે હાલો અવળી મૂર્તિ છે એ માપ આવી જાય, પછી એની ઉલ. અને ભગવાન કોને કહેવાય? મહત કોને કહેવાય? મોટું કોને કહેવાય? જે જે તત્વથી જે બીજી વસ્તુ મોટી હોય એને મોટું કહેવાય ને, અને એ ભગવાન કહેવાય. તો મૂર્તિ આવી એટલે એને પાછું ઉલ્લંઘીન જોવો તો પાછું અવકાશરૂપ આકાશ છે, તો પાછું મોટું તો આકાશ થયું, તો એને જ ભગવાન કહેવાય ને. મહત શક્તિ એની થઈ. તો દુનિયાની અંદર બીજા વિચાર કરે તો બધા શું માને? કે ભગવાન છે એ નિરાકાર છે, અને સાકારનું તો લિમિટ હોય. પણ ભગવાનની મૂર્તિ એવી છે એ ગમે એટલું તમે શક્તિ નિરાકાર બ્રહ્મ ને ગમે એટલું મોટું ધારો, તો એને ઉલ્લંઘીને પાછા જવો તો દિવ્ય સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ જ હોય અને હરીફાય આલે. જેટલી તમે મોટા ધારો, હે લોયાનું 12મું વચન અલાવ, 12મું વચન અમુતે છે સારંગપુરનું 12મું અને 18મું છે એ વચનાવતમાં પણ કીધું છે કે ભગવાનનો ભક્ત એ જે સૂક્ષ્મ દ્રષ્ટિ જેમ જેમ થતી જાય એમ એ મોટેપને પામતો જાય, તો એ અક્ષરધામને પોતાને વિશે લીન કરી દે છે. હવે પાછા આપણને તો કેવા લાગે ભગવાન, આપણને તો એમ જ લાગે કે ભગવાનની બસ મૂર્તિમાન અહીંયા જે આપણને મળ્યા સહજાનંદ સ્વામી એવા જ છે. પેલી વામનજી હતી ને, વામનજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારે 2.5 ફૂટ 3 ફૂટના હતા, એના હાથમાં લાકડી એવડી જ હતી. આપણે આવ્યું હતું ને વાતોમાં કે પછી એ જ્યારે એણે વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે એના હાથની લાકડી પણ વધતી ગઈ. એમ જેમ ભગવાનની મોટપ આપણે સમજતા જાય એમ આપણે પણ એવા થતા જાય, એટલે આપણને તો એ મૂર્તિ આવડી જ લાગે પણ અપાર 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 પાછી જણાતી જાય છે. તો એ પુરુષોત્તમ નારાયણ ત્યાં બિરાજમાન છે, અનંત કોટી મુક્તોને ભગવાન જેવા જાણે એવું બધું આપતા જાય, રૂપ ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય જેવા જાણ્યા એટલે તરત એનામાં રૂપ ભગવાન નથી થતો હોય જેવું કોઈ દી, દાસત્વ પણ હંમેશા રહેશે ને દાસત્વ પણ રહે ને તો જ એ આપે, એટલે ભગવાન આત્મદાય નમઃ આત્મદાય છે. ભગવાન પોતાનું ઐશ્વર્ય બધું આપી દે છે, પોતે રાખતા નિસ્પૃહી છે ભગવાન, પોતાની પાસે કાંઈ ન રાખે, એટલે એનામાં જે કંઈ રૂપ છે ઐશ્વર્ય છે શક્તિ છે સામર્થ્ય એ બધું જ મુક્તોને આપી દે. પાછા મુક્તો પોતાની અંદર જોવે તો પાછું પોતાની બધી સામર્થ્ય શક્તિ હોય, પાછા એમની અપાર પાસે જોવે તો ભગવાન પાસે અપાર અપાર હોય, પાછા અનંત કોટી મુક્તો જેવા ભગવાનને જાણે બધા એવા થતા જાય, ત્યાં એ બીજી ત્રીજી સેકન્ડ પાસે ભગવાન સામે જોવે ત્યાં પાછા ભગવાન અપાર જણાય, અને એ જેટલી સામર્થ્ય જાણે રૂપ જાણે ઐશ્વર્ય ત્યાં પાછું પોતાની અંદર હોય, એટલે અપાર 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 થતા જાય. તો રઘુવીરજી મહારાજે લખ્યું છે ને વાતો સરસ લખી છે એમાં કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે અથવા નિશ્ચય જાણે ભગવાનનું ઐશ્વર્ય જાણવામાં જો એક સેકન્ડ માત્ર પણ જો આપણે પાછળ રહી જાય ને, હે એટલે જો પ્રથમ જ વચનાવત મહારાજે લખ્યું, હું લખ્યું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, પણ અખંડ વૃત્તિ આમનામ રહે નહીં, જો મહિમા સમજાય ને તો વૃત્તિ રાખવી ન પડે પણ ઓટોમેટિક રહે, હળી જાય વૃત્તિ એમાંથી બહાર ન નીકળે, એમાં ખોવાઈ જાય અને દુનિયાએ ખોવાઈ જાય એટલે ભગવાન રહે. એટલે એ મુક્તો છે ને સતત એને જોતું નથી હો કાંઈ ઐશ્વર્ય, પણ મહારાજે પ્રથમના 9મા વચનામાં કીધું ને, કીધું કે જે ભગવાનનો નિષ્કામ એવો જે ભગવાનનો ભક્ત છે એ પોતે કાંઈ ઈચ્છતો નથી છતાં પણ ભગવાન પોતાની સામર્થ્ય શક્તિ રૂપ આદિ બધું બાળાત્કારે આપે છે, ઈચ્છતો નથી કાંઈ છતાં પણ ભગવાન એને આપે છે અને ભગવાન પાસે અપાર. તો આવી સ્થિતિએ સુખ ભોગવે છે અનંત કોટી મુક્તો, એમાં માયાનો ભાગ હતો એ તો રસ જેટલામાં હતો, તો પાછું અક્ષરધામને પણ પોતાને વિશે લીન કરી દે, માયાનું કાર્ય ક્યાંય રહ્યું નહીં. તો પછી સ્વયં જે પુરુષોત્તમ નારાયણ વિરાજમાન હતા એમને વિચાર એવો શું થયું કે ઓહો આનંદ કોટી મુક્તો મારું સુખ ભોગવે છે, તો આ જે સુષુપ્તિમાં પડેલા જીવાત્માઓ જે છે અનંત કોટી જીવાત્માઓ જે રજ અણુની અંદર જે માયા છે એમાં, તો એને બિચારાનું મારું સુખ કેમ મળે, એટલે આવો સંકલ્પ કર્યો. એ સંકલ્પ કર્યો એટલે એમાંથી અને જે મૂર્તિમાન ભગવાનની સેવામાં અક્ષરધામ હતું, એટલે ઓલા ઓલા બે હાડી દીધું સાઈડમાં એવું નહીં હો, હા જેમ મુક્તો જેમ સમર્થ છે ને એમ એવી રીતે જે અક્ષરધામ જે સામર્થ્ય છે એટલું જ મુક્તોમાં છે, એટલે જે છે એમ સેવામાં છે મુક્તો એમ અક્ષરધામ પણ સેવામાં છે. તો એ સંકલ્પ એનું જાણે જો કે ભગવાનની કંઈક ઈચ્છા છે, પછી એને મુક્તો હમું જોયું એટલે એક મહાપુરુષ ઊભો છે અક્ષરધામમાંથી, એક પુરુષ ઊભો છે, આ બધું સૃષ્ટિનું કાર્ય વચનાવતમાન શાસ્ત્રોમાં અધિકમાં આવે છે. એટલે પછી મુક્ત એ ઊભો થયો, એ મહાપુરુષ હતો. કોણ હતો? મહાપુરુષ, એને અક્ષર પુરુષે કહેવાય. અને પછી અણુ જેટલા વિસ્તારમાં જે માયા હતી એમાં જોડાણો એટલે પ્રકૃતિ પુરુષ પણ એને જ કહેવાય, એટલે અક્ષર પુરુષ છો પ્રકૃતિ પુરુષ છો કે મહાપુરુષ છો એકનો એક થયો. હવે એમને કાર્ય કરવાનું તો સૃષ્ટિનું એના સંકલ્પ દ્વારા જાણીજો, આપણે બધું ભૂલી જાયજો, દુનિયા આપણા માટે નથી, આપણે અક્ષરધામમાં બેઠા છે, એક અણુ જેટલા વિસ્તારમાં માયા છે ને આ પુરુષ એક પ્રગટ છે, એને એમાં જોયું, એ જોયું એટલે એમાં ખળભળાટ છે, એમાં અણુ જેટલામાં જે માયા હતી એમાં એ પ્રકૃતિ પુરુષ. હવે એને સૃષ્ટિનું કાર્ય કરવું એટલે કંઈક ધામની રચના કરવી પડે ને, એટલે એક ધામ રચ્યું, એ 50 કરોડ સાગર યોજનનું એક દિવ્ય ધામ બનાવ્યું, એ ધામનું નામ તો પછી સમજાઈ શકશે તમને. હું 50 સાગર યોજન એટલે એને એવું ધામ બનાવ્યું એક વિભાગમાં. 50 સાગર યોજન એનું માપ હતું. 50 સાગર યોજન માપ એટલે ફરતો પરિધેનો. પરિધેનો એટલે ફરતું માપ એનું 50 સાગર. એને એક વી મીંડા ચડાવવા પડે પાંસડાની પાછળ. એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, વ્રંથ, 10 વ્રંથ, ખર્વ, 10 ખર્વ, નિખર્વ, 10 નિખર્વ, પદ્મ, 10 પદ્મ, અને સાગર, અને 10 સાગર. આ 50 સાગર યોજન એવું માપ એણે પ્રકૃતિ પુરુષ જે હતો એણે બનાવ્યું. એ ગોલોકધામ માપ છે. ગોલોકધામ એનું નામ રાખ્યું એ પ્રકૃતિ પુરુષ. પછી એમાંથી એણે શું કર્યું, એ જોડાણો એટલે એમાં ખળભળાટ છે એટલે અનંત કોટી પ્રધાન પુરુષો રચાણા. હું રચાણો પ્રધાન પુરુષો એક નહીં હો, કેટલા રચાણા. આપણા સભા મંડપમાં અણુ કેટલા ઉડતા છે, રજ અણુ ઉડતા હોય ને એટલા નહીં, આખી પૃથ્વી ઉપર નહીં, આખા બ્રહ્માંડમાં જે અણુ કેટલા છે આટલા પ્રધાન પુરુષો સંખ્યાત પ્રગટ છે. એ પ્રધાન પુરુષો રચાણા એટલે એ પ્રધાન, પછી પ્રધાનમાંથી જે સૃષ્ટિનું કાર્ય થવાનું હતું. પછી મહારાજ વચનામાં કીધું, ઉપનિષદોમાં પણ એવું લખેલું છે, પુરાણોમાં, ભાગવતમાં, એ પ્રધાન પુરુષ દ્વારા મહત્તત્વ રચાણો. મહત્તત્વ છે ને જથ્થો બનાવ્યો 24 તત્વનો. એ તત્વમાંથી પછી બ્રહ્માંડોની રચના કરવાની હતી. હવે મહત્તત્વ છે ને એ શું છે? હવે કાલ પ્રશ્ન આવ્યો હતો ને કે એક પ્રધાન પુરુષમાંથી અનંત બ્રહ્માંડો રચાય છે કે પછી એક જ રચાય છે? તો પ્રધાન પુરુષે મહત્તત્વ બનાવ્યું. કેવી રીતે? તો કે લાખમણ ઘી હોય, લાખમણ એના પ્રમાણમાં તેલ હોય, લાખમણ લોટ હોય, આ બધું સીધું દાળ ભાત શાક એના પ્રમાણમાં બધું હોય. એમાંથી આપણે એક વ્યક્તિને જમવા એવો થાળ બનાવવો હોય તો આપણે શું કરીએ, થોડું થોડું તત્વ લઈને બધાય, દાળ લઈ, ભાત લઈ, શાક લઈ, બધું જે કાંઈ લઈ, થોડું ઘી ને તેલ, એમાંથી એક થાળ બનાવીને એ જમીએ એટલે તૈયાર થઈ ગયો. એ 24 તત્વનો જે જથ્થો હતો મહત્તત્વ, એમાંથી થોડા થોડા તત્વ લઈ અને એક થાળ બનાવ્યો. એમ 24 તત્વોમાંથી તત્વ લઈ લઈને સંગ્રહમાંથી એક આખો વિરાટ પુરુષ બનાવ્યો, 14 લોકનું બ્રહ્માંડ. હું બનાવ્યું એવા એક બ્રહ્માંડની અસંખ્યાત બ્રહ્માંડો એક એક પ્રધાન પુરુષો રચ્યા. કેટલા? એક પ્રધાન પુરુષે અનંત કોટી બ્રહ્માંડોની રચના થઈ આવી. એટલે 14 લોકનું બ્રહ્માંડ એટલે હું બ્રહ્માંડ આવે ને એટલે પાછું આપણે અટકી રહી. બ્રહ્માંડ હો તો કે આપણે જે બેઠા છે ને એ પૃથ્વી છે, અને ઘણા એમ કે આ બધું દેખાય બ્રહ્માંડ, એમ નહીં. બ્રહ્માંડ શું? તો કે આપણે જે બેઠા એ પૃથ્વી. તમે વૈજ્ઞાનિક રીતે બધા જાણો છો ને, આલો પૃથ્વી ગોળ, અવળી પૃથ્વી. પછી દેખાય છે સૂર્ય, દેખાય છે અત્યારે આથમી ગયો. પછી ચંદ્ર છે, 9 ગ્રહ ફરે છે, એ દેખાતા નથી, અપ્રકાશિત છે. અને તારામંડળ દેખાય છે. આ એક થયું એ મૃત્યુલોક થયું. શું થયું? એને આટલામાં સંભાળી જાઓ, બધા લક્ષ આપજો, કારણ કે આ મારે વાત બીજી લેવાની હતી, પણ આ શા માટે લીધે ગણાનો આવો હતો કે આ બધું સમજ્યા. તો આ બધું આ પાછું આ સમજ્યા જેવું છે ને, એક પુરુષોત્તમની મૂર્તિ જ છે. મહારાજ કે તત્વ કરીને ભગવાનને જાણવા. શું? તત્વ કરીને ભગવાનને જાણે તો જ્ઞાન થાય, તો માયામાંથી મુકાય. એટલે આ એક પહેલું આપણે અબજો પગથિયા ચડવાના છે. કેટલા? એમાં પહેલું પગથિયું છે ને એ બ્રહ્માંડની રચનાનું છે. આપણે જાણવું છે કે ભગવાનની મોટપ કેટલી છે, તો આ મૃત્યુ અને આપણું સ્થાન ક્યાં છે. તો 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં મૃત્યુલોક કયું? તો કે આપણે જે કીધું ને એ મૃત્યુલોક છે. આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, 9 ગ્રહ, તારામંડળ, આ બધું એટલામાં સંભાળી દો. કેટલામાં? આમ આવી દો કે અહીંયા સૂર્ય છે, અહીંયા 9 ગ્રહ ફરતા છે, અને અહીં પૃથ્વી છે, અને એની બાજુ ચંદ્ર છે, બાજુમાં અણુ જેટલામાં એ બધું એટલું ફેર્યા કરે, તારામંડળ આદિ. આ મૃત્યુલોક થયું. શું થયું? હવે એવા પાછા 7 લોક ઉપર છે અને 7 લોક નીચે છે. ઉપરના આ ભૂરલોક છે આપણું, પછી ઉપર છે ભૂવરલોક, પછી છે સ્વર્ગલોક, પછી મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. એમ ઉપરલા નીચે 7 મીંડા કરવાના, એમાં મત્સ્યનું આવ્યું એ આપણું. પછી છેલ્લે હોય સત્યલોક, એમાં બ્રહ્મા આદિ રહે. નીચે છે અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતળ. એમ 7-14 ટપકા કરો થોડા થોડા સમયે, એમાં મધ્યનું જે છે એ આપણું લોક છે. હવે વિરાટ પુરુષોની કેવો છે? મહારાજ કે પિંડ બ્રહ્માંડની એકતા છે. હં? પિંડને અને બ્રહ્માંડને જેવું આપણું શરીર છે ને એવો જ વિરાટ પુરુષ. હવે 14 લોકનો શું છે? માણસ છે. અહીં ધારો કે એક માણસ ઊભો છે અને વિરાટ પુરુષ શું છે? અને આ એક નાક, હાથ પગ બધું છે. હવે એના પગથી તે માથા સુધી આખો બ્રહ્માંડ છે. અને એ તત્વની દ્રષ્ટિ જોઈએ ને તો શું કહેવાય? એને પૃથ્વી તત્વ કહેવાય. આપણે આવે ને વચનામૃતમાં આવે કે આ પૃથ્વીનું પીઠ 50 કરોડ યોજન છે, એટલે આપણે શું વિચાર કરીએ પૃથ્વીનું પીઠ કયો? તો કે આ પૃથ્વી. આ પૃથ્વીનું કઈ 50 કરોડ યોજન પીઠ થાય નહીં, કારણ કે આ પૃથ્વીનો માપ તો, અને જો પીઠ એટલે શું ખબર પાછું, પીઠ એટલે ત્યાં પછી તકલીફ થાય, પીઠ કયું, ક્ષેત્રફળ કે એવું નહીં, પણ ગોળો હોય એનું વચ્ચેથી સેન્ટ્રલથી સાઈડમાં સુધી કાઢો તો એને ત્રિજ્યા કહેવાય, પછી આખું માપ કાઢો તો વ્યાસ કહેવાય, અને ફરતું માપ કાઢો તો શું કહેવાય એને, પરિધ કહેવાય. એમ આટો મારી અને પાછા અહીંયા વયા હોય, જેનું માપ આવે એને કહેવાય પરિધ કહેવાય, પીઠ કહેવાય. તો આ પૃથ્વીનું તમે પીઠ કાઢો તો કેટલા યોજન થાય? અહીંથી તમે હોંગકોંગ જાઓ અને ત્યાંથી પાછું જાપાન સાઈડમાંથી પેસિફિક મહાસાગરમાંથી નીકળીને અમેરિકા થાય અને અહીંયા આફ્રિકા આવે અને પાછો અહીંયા આવો ભારતમાં, તો કેટલા કિલોમીટર થાય? લાખની આજુબાજુ રે, ઝાઝુ થાય નહીં, લાખ કિલોમીટર થાય. જ્યારે ઓલું તો 50 કરોડ યોજન છે, 50 એટલે 12 × 5 = 60, 6 અબજ કિલોમીટર થાય. કેટલું? 6 અબજ કિલોમીટર. એટલે આખું જે બ્રહ્માંડરૂપ જે વિરાટ પુરુષ છે એને તમે ફરતો આટે વડીને પાછા નહીં આવો એટલે કેટલું થાય? 50 કરોડ યોજન, એટલું પૃથ્વીનું પીઠ છે એ આખું બ્રહ્માંડ. હવે એ બ્રહ્માંડ જે મનુષ્યરૂપ છે એના એની દ્રષ્ટિએ આપણો લોક કેવો? તો કે એનું આપણે સિંહનો દાણો હોય અને મોઢા મૂકીને ગળી જાય, તેના પેટમાં સિંહનો દાણો પીડ્યો હોય ને, હે આપણા પેટમાં, એમ વિરાટ પુરુષના પેટની અંદર આખું મૃત્યુલોક, આ કીધું ને આપણો મૃત્યુલોક, પૃથ્વી સૂર્ય ચંદ્ર આદિ એના પેટમાં છે. કેટલા વિસ્તારમાં? સિંહનો દાણો પીડ્યો હોય એટલામાં. તો એની અંદર આપણે ક્રિયાઓ બધી કરી છે, એની અંદર પાછો સિંહનો દાણો, એમાં પાછું મીન્સ અણુ જેટલો વિસ્તારમાં તો આપણી પૃથ્વી છે આખી. હવે એમાં આપણે સિંહના દાણામાં પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર જઈ અથવા કોમ્પ્યુટરોની શોધો ના તેન બીજું કરીએ ને વિજ્ઞાન આગળ તક, હા, અને આપણેથી બીજું કોઈ છે જેને વિરાટ પુરુષમાં દ્રષ્ટિ નથી પહોંચતી, આજુબાજુના લોકની અંદર દ્રષ્ટિ નથી પહોંચતી, તો આ 14 લોકનું બ્રહ્માંડ છે. હું એમાં દરેક બ્રહ્માંડમાં કેટલા બ્રહ્માંડો છે? આ દુનિયાની જેટલા અણુ ઉડે ને એટલા બ્રહ્માંડો છે. એક એક બ્રહ્માંડને વિશે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનું સંચાલન કરતા હોય, કાર્ય કરતા હોય. હવે એવા અનંત કોટી બ્રહ્માંડમાં પાછા દરેકમાં એક એક હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કાર્ય કરતા હોય, એમાં સ્વર્ગ હોય. હવે આપણે તો ઘણા તો ઓલા ધામમાં જાય ને, ભલે ધામમાં તો હું ન કહેવાય પણ પિત્રો દેહ મૂકે ત્યારે શું લાગે? સ્વર્ગ હોય સીધા. તો સ્વર્ગ તો શું છે? ભૂરલોક આપણું કીધું, એની પછીનું જે સ્થાન છે એ શું છે? ભૂવરલોક ને પછી છે સ્વર્ગલોક. તે સ્વર્ગલોકની અંદર ઇન્દ્રનું ને એવું રાજ્ય છે, અને ઇન્દ્રમાં શું છે પાછું ત્યાં કે મણિનાન હોનાન એવા મહેલો છે ને અપ્સરાઓ છે ને વિમાનો ઓટોમેટિક ઉડે એવા છે, સમજા? એટલે એમાં બંધાઈ જાય અને એની મહત્તા જણાય. તો આ બ્રહ્માંડની અંદર પાછું પૃથ્વી તત્વ એ આવી ગયું આખું 14 લોકનું બ્રહ્મ. એ પૃથ્વી છે પાછું, એનાથી 10 ગણું જળ છે. શું છે? પૃથ્વી પછી જળ, એ 10 ગણું. 50 સાગર છે, 50 કરોડ યોજન, પછી 10 ગણું કરતા જાઓ એટલે પૃથ્વી પછી જળ પછી ફરતું પછી તેજ વાયુ આકાશ અહંકાર ને મહતત્વ, એમ અષ્ટ આવરણે યુક્ત એક બ્રહ્માંડ છે. હવે આમાં સમાડી જો આ પૃથ્વી તો અણુ જેટલામાં આખું બ્રહ્માંડ, પછી ફરતો મારો તો 10 ગણું જળ, પાછું તેજ, પછી વાયુ આકાશ અહંકાર ને મહતત્વ, એટલે એમાં અણુ જેટલામાં આખું બ્રહ્માંડ હોય જોઈએ, એમાં આપણું મૃત્યુલોકનું કઈ કિંમત ન રહી. તો એ અષ્ટ આવરણે યુક્ત બ્રહ્માંડ છે, એવા અનંત કોટીને બ્રહ્માંડને બનાવનારા એ કોણ છે? પાછા પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષનું રૂવાડું આપણે જોઈએ ને તો એમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા હોય ને, આપણે તો એને જ પુરુષોત્તમ માની લઈ પ્રધાન પુરુષ. હમ, પુરુષોત્તમની ઉપાસના કરવી ને બહુ કઠિન, પુરુષોત્તમ ઓળખાય નહીં. એ તો આપણા ધન્યભાઈ છે કે આપણે ઓલા ઘનશ્યામની લીલા સાંભળી છીએ, પુરુષોત્તમ નારાયણ સ્વયં, એટલે એ લીલા સાંભળાય જેવી છે, સમજા? અને અમસ તો ધ્યાન કરવા જઈતી પુરુષોત્તમ નારાયણ દેખાય નહીં, એ તો ઘનશ્યામમાં પ્રગટ થયા ને, અહીંયા વરસાદ વરિષ્યા અહીંયા ઘનશ્યામ, હે, એટલે આપણને ડાયરેક્ટ સંબંધ છો, ન તો ધ્યાન થાય નહીં. પુરુષોત્તમ તો દેખાય નહીં મોટા, એટલે કે ને દુર્લભ છે. મોટા મોટા યોગીઓ પણ વર્ષો સુધી સાધના કરે તો એ પુરુષોત્તમની ઝાંખી ન થાય, હે. અને પાછું અક્ષરધામમાં કેવું આપણે હમણાં કીધું હતું ને કે એ મુક્તો જેવા પુરુષોત્તમને જાણે એવો તો એ થઈ જાય છે. શું થઈ જાય? મુક્ત જેવા ભગવાનને જાણે કે આવું રૂપ છે, ઐશ્વર્ય શક્તિ મોટેપ જેટલી છે, એની સેકન્ડે એ મુક્તને આપી દે, એટલે પાછો મુક્ત પાછો ભગવાન જો ભગવાન અપાર હોય, પાછા બીજી સેકન્ડે ભગવાનને પોતાની સમજો એ મોટેપ એનામાં હોય, ભગવાનને જેવું રૂપ ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય બધું. તો અનંતકોટી મુક્ત એવા થતા જાય છે. તો અનાદિકાળના છે, કેદું ના છે એ. અને આજે સૃષ્ટિનું કાર્ય છું કેટલા વિસ્તારમાં છું? ભગવાનના ધામની દ્રષ્ટિએ અણુ જેટલા વિસ્તાર, બાકી ત્યાં કાંઈ છે નહીં. એ મુક્ત એ ભગવાનની મેટે કેવી સમજી જાય છે? આપણે અત્યારે સમજી એવા સમજતા છે કે નહીં? તો એ સેકન્ડે તરતો તરત એવો થઈ ગયો છે. કેવો? કે આપણે જેવા પુરુષોત્તમને જાણીએ છીએ એવો. અને બીજી સેકન્ડે પાછું જોયું છે તો પાછો અપાર થતો છે. તો મુક્તો એટલા બધા મોટા 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 થતા જાય છે કે એનું આપણે ભૂલીશું કે કંઈક અંગ માત્ર જોઈ જાય, રૂવાડું જોઈ જાય ને, તો આપણને લાગે ઓહો ઈજ મુક્ત છે, ઈજ પુરુષોત્તમ નારાયણ છે. હો, પુરુષોત્તમમાં દ્રષ્ટિ પહોંચે નહીં તો આપણે ભૂલા પડી અને દુનિયાની સ્થિતિ જોવાની. એવું જ છે ને, ભગવાનની ઉપાસના કોને? આપણે ઘણી વાતો કરી સર્વોપરી ઉપાસના નાની તેની. આપણે તો હજી બીજાનું તો ઠીક છે, પણ આપણે દેહની જ ઉપાસના, જેને વિશે વધારે હતું હોય ને, જેનો વધારે સેવા કરતા હોય એની ઉપાસના કહેવાય ને. 24 કલાકમાં વધારે કોની સેવા કરીએ? હે, બીજાનું ખંડન કરતા હોય, પણ વધારે સેવા તો દેહની કરી. તો ઉપાસના તો આપણે દેહની છે, પુરુષોત્તમની તો જુદી વાત છે. હે, નતર આ દેહ તો દુશ્મન છે, અનાદિકાળનો ભટકાવનારો છે. હે, આને કોઈ કાપી નાખે, મારી નાખે, શેપી નાખે, હે, તો કામ થઈ જાય. કેવા મુક્ત પદવીને પામી જાય, વાન તો હેત રહી જાય આમાં તો. હે, પણ પુરુષોત્તમની ઉપાસના જો દુનિયાની અંદર જોઈએ, અને એમ આમ જાહેરમાં એવું કાંઈ નથી, પણ દુનિયાનું આખું વાતાવરણ જોઈ ત્યારે બધું છે ને કેવું ખબર ને, આમ ભગવાનને ભૂલી જાય બધા. અને કોઈ સાધુ હોય એને જ પછી ભગવાન માની લે. અને જો મહારાષ્ટ્રમાં એમ જોયું તો ઘણા મંદિરો, ઘણા સંતો થયેલા ત્યાં, તો જ્ઞાનેશ્વર ને એકનાથ ને બધા ઘણા સંતો થયેલા, પણ એના એ પાછા ઉપાસના ભગવાનના અવતારોને કરતા હતા. અને જો ઉપાસના અવતારોને કરે તો બરાબર કહેવાય ને, પણ એને જગ્યાએ અત્યારે જુઓ તો એ સાધુ ત્યાં જે ભજન કરતા હતા રામકૃષ્ણાદિકનું પહેલાં હતા ત્યારે, પછી અત્યારે જુઓ તો એના મંદિરોમાં કોઈ રામ કે કૃષ્ણ જોવા મળે નહીં, એની જ મૂર્તિ હોય. કારણ એને એવું નહોતું આખું, પણ દુનિયા જે પ્રકારની છે, જીવ જે પ્રકારનો છે, ગુરુવાદી છે, સમજા, બસ એને જ ભગવાન માની લે. પછી ગુજરાતની સ્થિતિ જુઓ તો એ સ્થિતિ, જેટલા જેટલા સંતો થયા અહીંયા હે પરોક્ષમાં, એના તમે મંદિરોમાં બધા જુઓ તો એ સંત જે થયેલા ને, રામને ભજતા હતા, કૃષ્ણને ભજતા હતા, પણ અત્યારે એના મંદિરમાં જુઓ તો કોણ હોય? રામકૃષ્ણ જોવા મળે? એ પોતે જ હોય, એની મૂર્તિ હોય. એટલે દુનિયાની એવી રીતિ છે. હં, એટલે રીતિ એટલે એમને સમજાતું નથી. પુરુષોત્તમની ઉપાસના કઠણ છે. એટલે આપણું પહેલું સ્ટેપ શું હતું? 14 લોકનો બ્રહ્માંડ. હવે એમાં મનુષ્યનો આપણે ભગવાન આ રીતના છે, અનાદિ મુક્તો ભગવાનને જેવા સમજે છે એવા થતા જાય છે, થતા જાય છે. તો રઘુવીરજી મહારાજે કીધું છે ને, હમણાં મેં વાત કરી તેમ, હે, કે રઘુવીરજી મહારાજ કે બે જણા ભગવાનના સ્વરૂપને જાણતા હોય, ઐશ્વર્ય સમજતા હોય, એમાં એક સેકન્ડ માત્ર પણ જો એક વ્યક્તિ પાછળ રહી જાય તો આગળ જે જાણનારો વ્યક્તિ એટલો બધો આગળ વયો જાય કે કોટી કલ્પે એને આંબી ન શકે. બોલો, હું કે જેવા ભગવાનને જાણે, માનો કે આપણે બે જણા વૃત્તિ રાખતા હોય અને અત્યારે આપણે કમાઈ છીએ, આપણે નથી કમાતા એમને, અને જેટલું આપણે કમાઈ છીએ એટલું બીજું કોઈ કમાતું નથી. હું માયા ખીજાણી કહીએ છીએ ને આપણે, માયા ખીજાણી એવું આવ્યું ને, માયા ખીજાણી છે હે, તેમાં આપણે શું હે, માયા ખીજાણી તે શા માટે ખીજાણી? આપણી પાસેથી શું કાઢી લેવાની માયા ખીજાય તો હે? અને માયા ખીજાય ને તો જેને કપટ રાખ્યું હોય, જે અધર્મ કરતા હોય એના કપટને અધર્મને બહાર પાડે માયા, બીજું કંઈ ખરાબ નથી કરતી, અધર્મને અને કપટને બહાર પાડે છે. તો આપણી તો બારે ભગવાન છે, માહી ભગવાન છે, એટલે કદાચ બહાર પાડી પાડીને પાડે તો શું પાડશે? ભગવાન બહાર પાડશે. ભગવાન બહાર પાડશે તો કામ થઈ જાય બીજાની રીતે. એટલે આપણે કહે એમાં કંઈ બીજા જવું છે નહીં, અને આપણા માટે છે જ નહીં માયા હે. અને ખરેખર એવું છે. હવે આપણે જે મનુષ્ય દેહનું કીધું હતું ને હારો, કે અનાદિનો જીવ છે, બધું ભોગવી એવો છે, અનંત ફેરું વિરાટ પુરુષ જે કીધો ને, એ જેના પેટમાં મૃત્યુ છે એવો વિરાટ તો અનંત ફેરું થઈ આવ્યો, અનંત ફેરું ઇન્દ્ર બ્રહ્મા બધું થઈ આવ્યો, પણ આ વસ્તુ નહોતી થઈ. મનુષ્ય પણ અનંત ફેરું છું, ચક્રવર્તી રાજા બધું થઈ આવ્યો, પણ ભગવાનનો ભક્ત નહોતો થયો. એટલે મનુષ્યનો દેહ પાછો કેટલો દુર્લભ છે. અત્યારે આપણે મનુષ્ય છીએ ને, તો હમણાં કીધું એમ 3.5 કરોડ ફેરું આખું બ્રહ્માંડ ઉત્પન્ન થાય, પાછું નાશ થઈ જાય, બીજી ફેરું 14 લોકનું બ્રહ્માંડ, એનું આયુષ કેટલું ખબર? આપણે એના પેટમાં છીએ ને, સિંગદાણાના અણુ જેટલા વિસ્તારમાં આપણી પૃથ્વી, ત્યાં આપણા 8 અબજ અને 66 કરોડ વર્ષ જાય ત્યારે વિરાટ પુરુષનો એક દિવસ થાય. કેટલો? સવારે આપણે જેવો માણસ છે એ હા સાંજે સુઈ ગયો હોય, સવારે ઉઠે ને પાછો બીજા દી સવારે ઉઠે, 24 કલાક થાય તેના આપણા અહીંયા 8 કરોડ વર્ષ વ્યા જાય. હવે એ પુરુષ ઊભો છે એની આંખની પાપણ ઉપરથી નીચે આવે 1 સેકન્ડ થાય. કેટલી? એની 1 સેકન્ડ થાય ત્યારે એના પેટની અંદર આપણે છે ને, અહીંયા આપણે એને પેટની અંદર છે, પણ આપણે વિરાટ પુરુષ બહુ મોટો છે દેખાતો નથી. એટલે આપણા અહીંયા 1 લાખ વર્ષ વ્યા જાય. કેટલા? એની 1 સેકન્ડ થાય ત્યારે આપણે 1 લાખ વર્ષ થાય. તો 1 લાખ વર્ષમાં આપણે અહીં જીવવાનું કેટલું? હે, 20, 25, 30, 40 વર્ષ. અત્યારે પૃથ્વી ઉપર 6 અબજ માણસો છે. કેટલા? 100 અબજ મનુષ્ય છે ને. એ 100 અબજ મનુષ્યમાં 100 વર્ષ પહેલાંનું કોઈ જોવા મળે છે? 100 વર્ષ પહેલાંનું કોઈ છે? અને 100 વર્ષ પછી આજે 6 અબજનું ટોળું છે એમાંથી કોઈ 100 વર્ષ પછી હશે? આમાંથી કોઈ રહેવાનો? એટલે કેમ દળાતું જતું હોય, મુઠ્ઠી નાખો ને દળાઈ જાય ઘંટી મુઠ્ઠી, એમ આ 100 અબજનું ટોળું આવ્યું એ દળાઈ ગયું, પછી બીજું નાખો બીજું દળાઈ ગયું, સેકન્ડે સેકન્ડ આમ દળાતું જાય. એમાં કેટલી પેઢીઓ પેઢીઓ વહી જાય. અને જે 100 વર્ષ પહેલાં અબજોપતિ ને કરોડોપતિ ને મોટા રાજ ચક્રવર્તી રાજાઓ બધા હતા ને, અને આ જમીન જો ઘણા એમ કે આ મારું છે ને મારું છે ને, હે જમીન હારું બાંધે કે આ મારી જમીન આ મારા બંગલા. તે આ 100 વર્ષ પહેલાં ઘણા નહોતા અબજોપતિ ને કરોડોપતિ કે આ મારી જમીન છે ને મારી ફેક્ટરીઓ ને આન તેન બીજું છે, એ કે હારે લઈ જા એની જમીન છે બધા બદલી જઈએ આપણે. તો એની સારું માણસો ઝઘડા કરતા હોય પણ એને સમજાણો નથી. તો આ બ્રહ્માંડ એનો સમય જુઓ તો 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય જ્યારે આપણા, ત્યારે એનો 1 દિવસ થાય ભાઈ 30 દિવસનો મહિનો ને 12 મહિનાનો વર્ષ, અને 100 વર્ષ આખું બ્રહ્માંડ રહે. કેટલું? 100 વર્ષ બ્રહ્માંડ રહે પછી નાસ્તી દે 100 વર્ષ પૂરું. પાછું 1 દિવસમાં શું થાય? એનો 1 દિવસ થાય વિરાટ ઉઠે ને, એટલે સૃષ્ટિનો 10 લોક નીચેના હોય ને સ્વર્ગથી નીચેના, એ પાછો 1 દિવસમાં નાસ્તી જાય. કેટલી ફેરું? સવારે ઉઠે એટલે આખું સૃષ્ટિનું સર્જન થાય, પછી સાંજે હોવે એટલે 10 લોક તો હાવ નાસ્તી જાય. કેવી રીતે? તો કે બરફનો ખાંગડો હોય, બરફ અને પીળો પીળો એ બન્યો પહેલાં, પછી પીળો પીળો પીગળી જાય ને પાણીથી જાય, પાણીમાંથી બાષ્પીભવનથી જાય ને આ વાયુમાં રૂપાંતરિત થાય ને આકાશરૂપથી જાય, એમ હાવ નાસ્તી જાય 1 દિવસમાં, અને પાછું વળી ઉત્પન્ન થાય. એમાં તો પાછા હાથવાલા મનુ હોઈ જાય ને, પાછા ઇન્દ્રો એવા કયક વૈયા જાય ને, કયક સોકડીયું હોય જાય ને, કયક ફેર ઉત્પન્ન થાય નાસ્તી જાય. અને પાછું એના 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માંડ બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત પાછો નાસ્તી જાય 100 વર્ષમાં. બિલકુલ જેમ બરફનું કેમ આકાશમાં રૂપાંતર થઈ ગયું એમ 14 લોકનું બ્રહ્માંડ એ નાસ્તી જાય. તો એને પાછો ઉત્પન્ન કરનાર જે પ્રધાન પુરુષ છે એની 1 સેકન્ડ થાય, 1 જ દિવસ થાય ત્યારે આના પાછા 100 વર્ષ પૂરા થઈ જાય આ બ્રહ્માંડના. અને પછી એને બનાવનારા જે છે પ્રકૃતિ પુરુષ એની 1 સેકન્ડ થાય ને ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય. અલા પ્રધાન પુરુષો ને પાછા લઈથી જાય. ગોપાલ સ્વામી લીધું કે આ તારામંડળ છે ત્યાં સુધી પાણી ભીર્યું આખા બ્રહ્માંડમાં, અને ઉપરથી વરસાદ થાય પછી પરપોટો થાય કેટલી ઘડી રહી? 1 સેકન્ડ રહી છે થાય ને પછી ફૂટી જાય. એમ આ પ્રધાન પુરુષ કેવી રીતે છે પ્રકૃતિ પુરુષની દ્રષ્ટિમાં? તો કે પરપોટો થાય ને પાછો ફૂટી જાય એટલો સમય રહે. ત્યાં તો આપણે અનંત ફેરું બ્રહ્માંડ ઉત્પન્ન થઈ જાય નાશ થઈ જાય, એમાં આપણો કાંઈ એમાં સમય આવે નહીં, એની ગણતરીમાંય ન આવે. હવે પુરુષોત્તમ નારાયણ છે એણે આ સૃષ્ટિની રચના કરી. રચના શા માટે કરી? તો કે સુષુપ્તમાં રહેલા જીવાત્માનું કલ્યાણ કરવા માટે. હવે એ પુરુષોત્તમ નારાયણે પોતાની આ સૃષ્ટિનું કાર્ય કર્યું ત્યારે પ્રથમ જે મહાપુરુષ ઊભો છે ત્યારે એક દિવ્ય ક્રાંતિમય એક પુરુષ પ્રગટજો, દિવ્ય પુરુષ, અને પોતાના શરીરની ક્રાંતિથી પ્રગટ થયો. અને એ હતો ધર્મ હતો. કોણ હતો? આપણે ધર્મદેવની મૃત્યુ આમનામ જ પધરાવી દેતા. ધર્મ કંઈક સામાન્ય બ્રાહ્મણ હતા ને પછી મહારાજ પ્રગટ્યા ને એવું નથી. આ સૃષ્ટિનું કાર્ય જ્યારે થયું ત્યારે એક દિવ્ય પુરુષ પ્રગટ થયો અને એને એ પાછો ભગવાનને શરણે થઈ ગયો. હે મહારાજ મને તમારે શરણે રાખો. ત્યારે મહારાજ કે અમે તમને પ્રગટ કર્યા છે ને, એ અનંત કોટી બ્રહ્માંડોની જે રચના કરાવી છે અને એની અંદર અનંત જીવાત્માઓ છે એનું કલ્યાણ કરવું છે, અક્ષરધામને વિશે લાવવા છે. ત્યારે એ પુરુષ હતો ને કે મહારાજ આવું તમારું સુખ આવી મોટે ભી મૂકીને મારે માયામાં જોડાવાનું. મહારાજ કે તમને દિવ્ય ધામ બનાવી દઈશું અને તમારે એના વિશે રહેવાનું, અને પછી વરદાન આપ્યું. શું? ધર્મ હતા અને મહારાજ કીધું તમારા પ્રમાણે જે રહેશે આપણે કહીએ ને આ જો માણસ ધર્મ વાળો છે, એ મૂર્તિમાન ધર્મ છે. એટલે મૂર્તિમાન જે ધર્મ હતા એમને મહારાજ કીધું, તમે દિવ્યધામને વિશે એક લોક બનાવી દઈ, ત્યાં તમે રહ્યો અને તમારા પ્રમાણે જે વર્તશે એનું અમારે કલ્યાણ કરવું છે. પછી વેદનું જ્ઞાન મૂક્યું અંદર, વેદ મૂક્યા, વેદનું જ્ઞાન મૂક્યું સૃષ્ટિની અંદર, એટલે એ પ્રમાણે જે રહે એનું કલ્યાણ થાય. પણ મહારાજે એને વરદાન આપ્યું ધર્મને, શું આપ્યું કે તમે ત્યાં રહ્યો અને અમે જ્યારે બ્રહ્માંડની અંદર આ સૃષ્ટિની અંદર પધારશું ત્યારે તમારા થકી પ્રગટ થઈશું, ધર્મને આવું વરદાન આપ્યું. ધર્મ પછી ત્યાં રહ્યા, સૃષ્ટિનું કાર્ય સર્જન થયું, વેદની અંદર બધું જ્ઞાન લખ્યું, ભગવાન સાકાર છે અને બધા સ્વરૂપોનું વર્ણન કર્યું. ભગવાન અંતર્યામી પણ હોય ત્યારે કેવું સ્વરૂપ હોય, એ વચનામૃતનું રહસ્ય જાણવું હોય ને તો 64મું વચનામૃત છે, પ્રથમનું કે હા દ્રષ્ટા ને દ્રશ્યનું, હા એ રહસ્યાત્મક વચનામૃત છે, સાકાર સ્વરૂપનું ને નિરાકાર સ્વરૂપનું. ભગવાન સાકારનું વર્ણન કરેલું હોય પણ ભગવાન જ્યારે જીવાત્માઓને વિશે સૃષ્ટિના કાર્યમાં જોડાણા હોય એટલે પોતાની જે શક્તિથી અનુપ્રવેશ કરીને ત્યારે જીવના અંતર્યામીપણે જે રહેલા સ્વરૂપ હોય એનું નિરાકાર સ્વરૂપે વર્ણન કર્યું છે, વેદમાં કર્યું છે પાછું. પણ એટલે એમ કંઈ ભગવાન નિરાકાર થઈ જતા નથી, બધા સ્વરૂપોનું વર્ણન કર્યું છે. પણ એમાં બધા જે ફાંભેલું ઓલું ગાયનું ઓલું નથી આવતું દ્રષ્ટાને એમ થયું, વેદનું જ્ઞાન મૂક્યું, સૃષ્ટિનું કાર્ય થયું, મહારાજ કે આ પ્રમાણ રહે એનું કલ્યાણ થાય. પણ કોઈ જીવ ભગવાનનું સ્વરૂપ સમજી શક્યા નહીં. કેમ? તો કે ગાય હોય એટલે આ બધા છે બધા ગાય જોઈ હોય પણ પૂરી ગાયનું જ્ઞાન હોય નહીં, આખી ગાય કેવી છે એ ખબર ન હોય. પછી બધા કહે ગાય, બધાને કહે ગાય જોઈ તો કે હા ગાય જોઈ, કેવી છે તો બધા અંગ જ જોયું હોય, કે કોઈ શિંગડું જ જોયું હોય, કોઈ જે ખાલી આંછળ જ જોયા હોય, કોઈ જે ખૂર જોયું હોય, કોઈ જે મોઢું જોયું હોય. પછી કે તમે ગાય જોઈ તો કે આમે ગાય જોઈ, કેવી હોય તે વર્ણન કરે શિંગડાનું, હું તે કાળો હોય ને જાડો હોય ને કઠણ હોય, પછી બીજું કાંઈ ખબર હોય, ત્રીજો વળી પાછો વર્ણન કરે ખરીનું, તો ખરી જેવી જ ગાય હોય, ત્રીજો વળી અંધારામાં જોવે તો કેવી તો કાળે ગાય હોય, એટલે ચોથાનું પછી ગાય સફેદ જ હોય, બીજો કઈ પાછો મોઢાનું વર્ણન કરે, એટલે અલગ અલગ અંગનું વર્ણન કરે. પછી અંદરો અંદર બાંધે, ઓલો કે શિંગડાઈ જેવી ગાય, ઓલો કે એની પગ જેવી, ઓલો કે એની ખૂર જેવી, એટલે અંદર આ સંપ્રદાયમાં એવું નથી, દુનિયામાં આ એકમાં નહીં આખી દુનિયામાં બાંધે છે ને, ઓલા કે વિશિષ્ટ મતને અદ્વૈતને દેતા દ્વૈતને શુદ્ધે શુદ્ધા દ્વૈતને આ બધું અંદર અંદર કરીને ભગવાનના સ્વરૂપ માટે બધાને કોઈ અનુભવ પૂર્ણ અનુભવ નથી. એટલે મહારાજે વચનાત્મા કીધું લોયાના 7મામાં કે કેવા ભગવાનના જ્ઞાન થકી આત્યંતિક કલ્યાણ થાય, જીવનું આત્યંતિક કલ્યાણ. જો કેવું કીધું, કેવું જ્ઞાન નહીં હો, કેવું જ્ઞાન નહીં, કેવા ભગવાનના જ્ઞાન, કેવા ભગવાનના જ્ઞાનથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય. ઋતે જ્ઞાન અને મુક્તિ કીધું, જ્ઞાન વિના મુક્તિ નથી, આવો પ્રશ્ન હતો. મહારાજ કે જે ભગવાનના સ્વરૂપમાં ઇન્દ્રિયો પહોંચે, અંતઃકરણ પહોંચે અને અનુભવ પહોંચે, એવા ભગવાનથી, એવા ભગવાનના સ્વરૂપથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય. હં, એવું ભગવાનનું સ્વરૂપ કીધું. તે અનુભવ જ્ઞાન નહોતું આ બધું, હું આ શાસ્ત્રમાંથી લખાય અને બધાએ મેળવ્યું અંદરો અંદર બાંધે, પણ પૂર્ણ જ્ઞાન કોઈ નહીં. એ તો પુરુષોત્તમ નારાયણ સ્વયં, જેનું વેદશાસ્ત્ર પુરાણોમાં વર્ણન કરેલું છે, એ ભગવાન સ્વયં આ બ્રહ્માંડમાં આવ્યા અને એમને પોતાનું પોતે જ જ્ઞાન આપ્યું ત્યારે સમજાણું આપણને, આપણે બળભાગી જઈ, નતર આપણે ગોથા મારતા હોત ભગવાનને બદલે બીજે ક્યાંય રખડતા હોત. એટલે એ ત્રણ સ્વરૂપ કઈ રીતે, તો કે આ સૃષ્ટિનું કાર્ય થયું એમાં જે સ્વયં સર્વથી પર તત્વ જે પુરુષોત્તમ નારાયણ છે, એ જ્યારે સમાધિ દ્વારા અથવા તો પ્રગટ આ પૃથ્વી પર હોય ત્યારે એનો અનુભવ જ્ઞાન થાય. ઇન્દ્રિયો દેખાય એવા ભગવાન કોણ? તો કે સૃષ્ટિમાં જ્યારે અવતાર ધારણ કરીને આવે ત્યારે જે દ્રષ્ટિમાં આવે એની બોલી શકાય, હા એને વાત કરી શકાય, એનો સ્પર્શ થાય, એવા જે ભગવાનનું સ્વરૂપ છે એ કેવું સ્વરૂપ છે? ઇન્દ્રિયોમાં આવે એવું. પછી અનુભવ અંતઃકરણમાં આવે એવું કયું? તો કે ધ્યાન કરો તો હૃદયમાં દેખાય. તો વારાહ, મચ્છ, કચ્છ આદિક અવતારો છે એને યારે એને જોઈ શકાય. હે, ભગવાન અવતાર છે ને, ભૂંડ જેવું રૂપ ધારણ કર્યું, મચ્છનું ધારણ કર્યું, કચ્છનું, કાચબાનું, એ ધારણ કર્યું તો દ્રષ્ટિથી જોઈ શકાય, એ બોલે તો બોલી શકાય, પણ પાછું ધ્યાન થાય, ભૂંડ સ્વરૂપનું ધ્યાન ન થાય. ભગવાન ધારણ કર્યું, હવે પછી ધ્યાન કરો તો ભગવાનના જે અવતારો થઈ ગયા રામકૃષ્ણ દેખ્યું, ધ્યાન કરો તો એ ધ્યાનમાં દેખાય અને ઇન્દ્રિયોથી વાત કરી શકાય, ગ્રહણ કર્યામાં આવે છે. પણ અનુભવ જ્યારે થાય કયો? તો કે સર્વથી પર જે વેદશાસ્ત્રમાં વર્ણન કરેલા ભગવાન એ જ જે પાછા જાઓ, સમાધિ થાય ત્યારે જુઓ, સમાધિથી પર જાઓ અથવા તો દેહ મૂકીને પર સ્વરૂપનો જુઓ, તો ત્યાં પાસે એ ન હોય, ત્યાં પુરુષોત્તમનું જે પર સ્વરૂપ છે એ જ હોય. તો એ અનુભવ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો અંતકરણ અનુભવ ત્રણે કરીને જે ભગવાનનું સ્વરૂપ જણાય એ ભગવાન થકી જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. તો આ સૃષ્ટિનું કાર્ય ભગવાને કર્યું. ધર્મદેવ પણ અંદર રહ્યા, ભગવાન વાટ જોતા હતા. શું જોતા હતા? વાટ જોતા કે હમણાં કોઈ જીવ આ અક્ષરધામમાં આવશે, પણ કોઈ સમજી એ ત્યાં ને ત્યાંથી આવે, ભગવાનમાં સમજી ન જાય. પછી ભગવાન એમ છે હવે કાંઈક ઉપાય કરવો. પછી ભગવાને મો એટલા ઉતાર. હવે સ્ટેપ યાદ રાખવું પડશે. અનંતકોટ જો, પ્રથમ અક્ષરધામ તો અનંત અપાર છે, પછી મહાપુરુષ, પછી અનંતકોટી પ્રધાન પુરુષો, પછી એના દ્વારા અનંતકોટી બ્રહ્માંડો. એટલે ત્રણ સ્ટેપ યાદ રાખવાનું. એક મહાપુરુષ, પછી પ્રધાન પુરુષ, વિરાટ પુરુષ, પછી ઇન્દ્ર આદિક ને એવું બ્રહ્માંડ. આપણે એક જ બ્રહ્માંડનું સ્ટેપ યાદ રાખવાનું, બાકીનું ભૂલી જાઓ. હવે પછી ભગવાનને એમ છે હું કોઈકને મોકલું. એટલે પછી એમાં લખ્યું છે, લિંગ પુરાણમાં લખ્યું, અમારા પાસે પ્રમાણો બધાય છે, પણ અત્યાર પાસે ટાઈમ નહીં ને, ન તો વાંચીને શ્લોક સહિત તમને સમજાવું કે ભગવાનના જે પૂર્વે જે અવતારો છે એ કોના કોના દ્વારા છે, ક્યાં ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે, વારાહ પુરાણમાં લખ્યું છે, લિંગ પુરાણમાં, બ્રહ્મવ્યવર્ત પુરાણમાં છે, બ્રહ્માંડ પુરાણમાં છે, બધાના પુરાવો છે કે ભગવાનના અવતારો મહદ વ્યાસુદેવ દ્વારા થાય છે. અને મધ્યના 31મા વચનામાં કીધું કે ભગવાનના અવતારો વિરાટ દ્વારા થાય, અને શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનના અંશાંશથી અવતારો થાય છે. અને સ્તુતિઓ કરીને કીધું છે, સમજ્યા, જે મૈત્રી ઋષિને પ્રાર્થના કરી કે આ ભગવાન જે કૃષ્ણનો અવતાર છે, કે આ અવતારો થાય છે એ અંશાના અંશથી થાય છે, કોઈ એના પણ અંશના અવતારથી થાય છે, દેવતાઓ કઈ રીતે સર્જાય છે, આ બધું પુરાણોની અંદર લખેલું છે. હું અને વારા બ્રહ્મવ્યવર્ત પુરાણમાં એમ લખ્યું, વારા ભગવાને કીધું કે આ કળયુગની અંદર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે સર્વાવતારી, અને એની સ્તુતિ કરી.